നമോസ്തു 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 നമോ ഹരിയന്താണങ് നമോ സിദ്ധാണങ് നമോ ഹരിയാണ് നമോ വജ്രായാണങ് നമോ സവസാവണം ഓംകാർബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോഹൃദം ചൈവ ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമംഗണി മംഗളം കുന്ദകുന്ദാരിയോ ജന്ദർമോത്സവ മംഗളം സർവമംഗളമാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമ്മാണാം ജയനം ജതു സാസനം നമഃ സമയ സാരായ ശ്വാനുഭത്യാ ചകാശത്തെ ച സ്വഭാവായ ഭാവായ
આ એક શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એનો કરતા કર્મધિકાર ચાલે છે એની 73 નંબરની ગાથા આપણે શરૂ કરવાની છે અનાદિકાળથી આત્માની ભૂલ એ થઈ છે કે હું એક ચૈતન્ય સ્વરૂપે આત્મા કરતા છું અને આ ક્રોધમાન માયા લોભના પરિણામે મારું કર્મ છે અથવા રાગ દ્વેષ મોહના પરિણામ થાય તે મારું કર્મ છે અથવા સંકલ્પને વિકલ્પ જે ઉત્પન્ન થાય તે મારું કાર્ય ને કર્તવ્ય છે અને હું એનો કરતા છું એમ અનાદિ કાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને આત્માનું જ્ઞાન એ આત્માનું કર્મ થવું જોઈએ એને બદલે અનાદિકાળથી રાગને કર્મ બનાવતો આવે છે. કર્મ એટલે કાર્ય. હું રાગાદિનો કરતા છું અને આ રાગાદિ પરિણામ મારું કર્મ છે. હું કરતા છું અને અશુભ ભાવ અને શુભ ભાવ એ મારું કર્મ છે. હું કરતા છું અને પુણ્યના અને પાપના પરિણામ એ મારું કર્મ છે. એમ અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને એ રાગાદિ વિકારની સાથે એકતા બુદ્ધિ કરી કરતા કર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે. એ આત્મા અજ્ઞાનથી દુઃખી થાય છે. રાગને કરવું અને રાગનું ફળ દુઃખ આકુળતા એને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. જો રાગાદિને કરવું એ આત્માનો સ્વભાવ હોય તો આત્મા અનાદિ અનંત છે અને રાગાદિ રૂપે કર્મ એ થયા જ કરે ને એનો કરતા બન્યા કરે તો કોઈ પણ કાળે વિતરાગ ભાવ એની દશામાં પ્રગટ ન થઈ શકે. માટે રાગાદિનું કરતાપણાની બુદ્ધિ તો ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી એને સ્વભાવ દ્રષ્ટિ નથી કે હું તો એક જ્ઞાનમય આત્મા છું. જ્ઞાન જ મારું કર્મ છે કે જે કાર્ય સ્વભાવરૂપ છે અને આત્માને આનંદદાયક છે એમ આત્માના જ્ઞાનને કર્મ નહીં બનાવતો, રાગને કર્મ બનાવી બનાવીને અનંતકાળથી અજ્ઞાન ભાવે દુઃખી થઈ રહ્યો છે. એવી કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ થઈ અને શુદ્ધાત્મા કરતા અને શુદ્ધાત્માનું અવલંબન લેતા જે આત્મજ્ઞાન થાય તે આત્માનું કર્મ જ્યારે બને ત્યારે તેને ધર્મની શરૂઆત થાય છે. એ વિષય અહીંયા કરતા કર્મધિકારમાં કહેવામાં આવે છે. અનાદિકાળથી આત્મા કાં તો ઈશ્વરને કરતા માને છે અને કાં પોતાને પરનો કરતા માની રહ્યો છે. પરપદાર્થથી મારા પરિણામ થાય અને મારાથી પરપદાર્થના પરિણામ થાય એમ અનાદિકાળથી અજ્ઞાન ભાવે બે દ્રવ્યમાં કરતા કર્મ સંબંધનો અભાવ હોવા છતાં પણ હું કરનાર અને જગતના પદાર્થો એ મારા કાર્ય છે એમ અનાદિકાળથી તે માનીને દુઃખી થઈ રહ્યો છે. પણ આત્મજ્ઞાન એક સમય માત્ર એ કરતો નથી. જ્યાં સુધી આત્માનું ભાન નથી, આત્માનું જ્ઞાન નથી, શુદ્ધાત્માનું શ્રદ્ધાન નથી, શુદ્ધાત્માનો અનુભવ થતો નથી, ત્યાં સુધી આત્મા અજ્ઞાની રહે છે. જ્યારે તે આત્માને રાગથી ભિન્ન એવા શુદ્ધાત્માનું લક્ષ થાય છે, દ્રષ્ટિમાં શુદ્ધાત્મા આવે છે, ધ્યાનનું ધ્યેય શુદ્ધાત્મા થાય છે, જ્ઞાનનું જ્ઞેય પોતાનો આત્મા થાય છે, ત્યારે તે આત્મા સમ્યક પર્યાય પરણમી જાય છે. એટલે કે સમ્યક દર્શનાન ચારિત્રરૂપે પરણમે છે એને પરમાત્મા તીર્થંકર દેવાદિ દેવ ધર્મ કહે છે. એવા શુદ્ધાત્માનું લક્ષ કેમ થાય એના માટે એક આ ગાથા છે, શિષ્યનો પ્રશ્ન છે. હવે પૂછે છે કે કઈ વિધિથી અર્થાત કઈ રીતથી આત્મા આશ્રવોથી નિવૃત્તે. આશ્રવો એટલે દુઃખના જે કારણો છે, રાગ દ્વેષ મોહના ભાવો, એનાથી નિવૃત્તિ કેમ થાય, એ દુઃખથી છુટકારો આત્માનો કેમ થાય. ચાર ગતિના દુઃખ ભોગવે છે, ભોગવતા ભોગવતા આનંદકાળ ગયો. જ્યારે કોઈ લાયક જીવને હવે સંસારમાં દુઃખ ભાસે છે, ક્યાંય આત્મિક શાંતિ ને આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી, ત્યારે તે પ્રાણી તે આત્મા લાયક જીવ શ્રી ગુરુને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ અનાદિકાળથી ચાર ગતિના દુઃખ ભોગવા મેં હવે દુઃખ સહન થતા નથી, મારે આ દુઃખની નિવૃત્તિનો ઉપાય શું એ જાણવું છે, કૃપા કરીને મને આપ સમજાવો. એમ જે શિષ્ય જિજ્ઞાસુ થઈને પ્રશ્ન કરે છે એને આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે સાંભળ, દુઃખથી મુકાવાનો દુઃખથી છૂટવાનો ઉપાય હું તને બતાવું છું. મને પણ મારા ગુરુએ આ ઉપાય બતાવ્યો હતો, મને પણ આ દુઃખથી છુટકારો થયો છે અને આત્મિક સુખની પ્રાપ્તિ થઈ છે. એવા મુનિરાજ પોતે બીજા જીવોને સમજાવે છે કે તમે પણ આત્માના રસ્તે જાઓ તો તમને આત્માની પ્રાપ્તિ થશે અને શાશ્વત સુખ તમને મળશે. અહીંયા લંડનમાં મેં જોયું કે બધાની પાસે નકશાઓ હોય છે. બીજી જગ્યાએ જવું હોય 10 માઇલ 20 માઇલ 30 40 માઇલ તો નકશા જોઈ અને જાય છે. કોઈ કોઈને પૂછતું નથી, નકશો જોઈને જાય છે. જ્યાં પોતાને જવાનું ધ્યેય નક્કી કર્યું હોય ત્યાં નકશો જોઈને જાય છે. પણ આ આત્માનો નકશો શું છે એ નકશો તપાસતો નથી. એ નકશાઓ બધા શાસ્ત્રોમાં છાપેલા છે, જેમ ઓલા છાપેલા નકશા મળે છે અહીંયા તૈયાર, એમ આ નકશા છાપેલા છે કે આત્મા તરફ જવું હોય, આત્મા તરફ ગતિ કરવી હોય અને જો તારું ધ્યેય આત્મા હોય, જેમ બીજી જગ્યાએ 40 માઇલ જવું હોય તો એ ધ્યેય કહેવાય, જ્યાં પહોંચવું હોય એને ધ્યેય કહેવાય. તો એના માટે જેમ નકશાઓ છે લંડનના, એમ આ સંતો આત્માના અનુભવી વિતરાગી સંતો આત્માનો નકશો બતાવે છે કે ભાઈ, દુઃખથી મુકાવાનો ઉપાય હું તને બતાવું છું, સાંભળ. કોઈ તને શરણ નથી, કુટુંબ કબીલા પરિવાર ધન ધાન્ય દાસ દાસી કોઈ તને શરણ નથી, એક આત્મા જ શરણ થાય છે. માટે વહેલામાં વહેલી તકે આત્માનું શરણ લઈ આત્માનો અનુભવ કરવો એને પરમાત્મા ધર્મ કહે છે. એ આત્માનો અનુભવ કરતા આત્મા દુઃખથી છૂટી જાય છે. પહેલા મોહ છૂટે છે અને પછી વિશેષ આત્મામાં લીનતા રમણતા રૂપ ચારિત્ર અંગીકાર થાય ત્યારે રાગ દ્વેષનો અભાવ થઈ પરિપૂર્ણ પરમાત્મા દશા પ્રગટ થાય છે. એમાં આચાર્ય ભગવાન દુઃખથી છૂટવાનો અથવા તો સુખની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. ગાથા 73 નંબરની છે. અહમ મેં કો ખલ્લું શુધો અણીમમ ઓણાણ દંસણ સમગો તમ્મી ઠીદો તચીતો સૌવે એદે ખયમ રેમી છું એક શુદ્ધ મમ ત્વયિનૌ જ્ઞાન દર્શન પૂર્ણ છું એ મારા સ્થિત લીન એમાં શીઘ્ર આસો ક્ષય કરું. આ પૂર્વ આત્માની વાત છે, સર્વજ્ઞ ભગવાને કહેલી અને સંતોએ પોતાના અનુભવથી સિદ્ધ કરીને આ શાસ્ત્રોની રચના કરી છે. એમાં આચાર્ય ભગવાન શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનું અવલંબન કેમ લઈ શકાય એનો આમાં ઉપાય બતાવવામાં આવ્યો છે. જ્ઞાની વિચારે છે કે એટલે જ્ઞાનવાન વિચારે છે કે એટલે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય છે, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન ક્ષોભસમ જ્ઞાન મનવાળું પ્રાણી છે, પોતાના હિતને અહિતનો વિચાર કરી શકવાની શક્તિ બધામાં પ્રગટ થઈ ગઈ છે, પણ કયો ભાવ હિતરૂપ અને કયો ભાવ અહિતરૂપ એનો એને બિલકુલ વિવેક નામ ખ્યાલ નથી. એટલે અહિતરૂપ ભાવને પોતાના હિતરૂપ માનીને એને અપનાવે છે અને હિતરૂપ ભાવને અનાદિકાળથી છોડે છે, લક્ષમાં લેતો નથી. એવા મનવાળી મનવાળા પ્રાણી મનુષ્યને ઉપદેશ આપે છે. સમજી શકાય એવી વાત છે, સમજનારને સમજાવે છે, નહીં સમજનારને સમજાવતા નથી. સમજવાની શક્તિ બધામાં વર્તમાન પ્રગટ છે. જો સમજવાની રૂચિ રાખે, ધગસ રાખે તો સમજાય એવી ચીજ છે. અનંત આત્માઓ પ્રથમ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હતા, એ જ આત્માઓ અંતરાત્મા થાય છે અને એ જ આત્માઓ વિશેષ લીન થઈને પરમાત્મા દશાને પામે છે. તો જ્ઞાની વિચારે છે એટલે જ્ઞાનવાન વિચારે છે કે નિશ્ચયથી હું એક છું. હું એટલે આત્મા. આ દેહ તે હું નથી, આ રાગ તે હું નથી, હું તો એ જ્ઞાન અને દર્શનમય આત્મા છું. હું એક છું, હું શુદ્ધ છું. જે અશુદ્ધતા છે વર્તમાન પરિણામમાં, જે પુણ્ય પાપની અશુદ્ધતા છે, શુભ અને અશુભ ભાવની અશુદ્ધતા છે, વ્રત અને અવ્રતના પરિણામની જે અશુદ્ધતા છે, તે હું નથી, તે આશ્રવ તત્વ છે. હું જીવ તત્વ છું, તેથી હું શુદ્ધ છું. મારો સ્વભાવ શુદ્ધ છે. આત્માના બે પડખાં છે, એક વર્તમાન પરિણામ રૂપનું પડખું અને એક દ્રવ્ય રૂપ પડખું. દ્રવ્યમાં અનંતા ગુણો રહેલા છે અને પરિણામ એક સમયના થાય છે, જેમાં રાગ દ્વેષ મોહ થાય છે. એ પરિણામો અશુદ્ધ છે. હું અશુદ્ધ નથી, હું તો શુદ્ધ છું. જો આ પરિણામમાં રાગ દ્વેષ મોહના નાશનો ઉપાય બતાવે છે, હું એક છું, હું શુદ્ધ છું, મારો સ્વભાવ ત્રણેકાળ શુદ્ધ છે, હું મમતા રહિત છું. પરિણામમાં મમતા થાય છે અને પરિણામમાં મમતા થતાં દુઃખ પણ થાય છે, પણ એ પરિણામમાં જે મમતા થાય અને મમતા જન્ય જે દુઃખ થાય છે એના નાશનો ઉપાય શું છે કે હું ત્રણેકાળ નિર્મમત્વ છું. એકવાર દ્રવ્ય સ્વભાવને જો ભાઈ, એકવાર તારો દ્રવ્ય સ્વભાવ શું દ્રવ્ય અને શું પર્યાય એની પણ ખબર નહીં. સોનાને દ્રવ્ય કહેવાય અને એની અવસ્થાને પરિણામ કહેવાય, પર્યાય કહેવાય. એમ આત્મા અનાદિ અનંત છે. દેવગતિમાં તો તેનો તે આત્મા મનુષ્યગતિમાં છે અને મનુષ્યગતિમાં પાછો દેવગતિમાં જશે તો પણ આત્મા તેનો તે છે. જે આત્મા નિત્ય ટકે છે તેને દ્રવ્ય કહેવાય અને પરિણામ પલટે છે તેને પર્યાય કહેવામાં આવે છે. આટલું ઓછામાં ઓછું જ્ઞાન તો ધર્મ સમજવા માટે અથવા આત્માને સ્વરૂપ સમજવા માટે જરૂરનું છે. આટલું જ્ઞાન કરવા માટે જો બેદરકાર રહે તો એને સમજાય નહીં. હું મમત્વ રહિત છું, પરિણામમાં મમત્વ થાય છે. દેહ મારો, કુટુંબ મારો, મોટર મારી, એમ મમતા પર પદાર્થમાં મમતા થાય છે ત્યારની વાત છે. અને મમતાનું દુઃખ વેદાય છે તે સમયની વાત છે કે એ મમત્વ ભાવ અને મમત્વજન્ય દુઃખ એના નાશનો ઉપાય શું છે કે તું પરિણામને હવે ન જો. પરિણામમાં મમતા થાય છે એ વાત બરાબર છે, પણ પરિણામમાં મમતા થાય છે એના તરફનું લક્ષ છોડી દે અને સ્વભાવનું લક્ષ કર, તો સ્વભાવમાં મમતાનો અભાવ છે. પર્યાયમાં મમતાનો સદભાવ અને દ્રવ્ય સ્વભાવમાં મમતાનો અભાવ, આનું નામ અનેકાન છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે, દ્રવ્યમાં ગુણોની અસ્થિ છે. જ્ઞાન, દર્શન, સુખ વગેરે દ્રવ્ય સ્વભાવમાં ગુણો છે. જેમ સોનામાં સોનું દ્રવ્ય છે, એમાં પીળાશ, ચિકાશ, ભારેપણું, વજન એના ગુણો છે અને સમયે એની અવસ્થાઓ થાય છે. ચેન થાય છે, પોચી થાય છે, કડા કુંડલ બધા થાય છે, એની અવસ્થાઓ છે. દ્રવ્ય પણ છે અને અવસ્થાઓ પણ થાય છે, એમ આત્મા પણ છે અને વર્તમાન એની અવસ્થા પણ થાય છે. એ અવસ્થામાં આ દેહાદી મારા છે એમ એને મમતા થઈ રહી છે. જ્યારે મમતા થાય છે અને મમતાનું દુઃખ થાય છે, અનુભવમાં આવે છે, તે સમયે તે વખતે જ એ પરિણામથી જુદો આત્મા અંતર જ્ઞાનને આનંદમય બિરાજમાન છે. એને જોતું એમાં મમતાના ભાવનો અભાવ છે. પરિણામમાં મમતાનો સદભાવ અને દ્રવ્ય સ્વભાવમાં મમતાનો અભાવ, પાણીમાં પર્યાયમાં ઉષ્ણતાનો સદભાવ અને પાણીના દ્રવ્ય સ્વભાવમાં શીતળતાનો સદભાવ અને ઉષ્ણતાનો અભાવ. પાણી માટીના સંગે પોતાની પર્યાયની લાયકાતથી મલિન થયું છે, માટીથી થયું નથી. માટી તો નિમિત્ત માત્ર છે, ઉપાદાન તો પાણીની વર્તમાન પર્યાયની તત્સમયની યોગ્યતા છે. એ મલિન ભાવ પાણીની દશામાં એક સમય માત્ર વિદ્યમાન છે ખરો, માટી તો નિમિત્ત માત્ર છે. માટીથી પાણી મલિન થયું નથી, તેમ નિર્મળ પાણીના સ્વભાવથી મલિનતા થઈ નથી. પણ જ્યારે પાણીનો સ્વભાવ પોતે નિર્મળ છોડીને મલિન રૂપે પરણમે છે ત્યારે માટીને નિમિત્ત માત્ર કહેવામાં આવે. હવે પાણીમાં મલિનતા થઈ છે તે હકીકત છે, તે સત્યવાત છે. પણ જ્યારે પાણીમાં મલિનતા છે ત્યારે પાણીના સ્વભાવમાં સ્વચ્છતા અને નિર્મળતા 100% રહેલી છે. પાણીએ પોતાનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ છોડ્યો નથી, પરિણામે એના સ્વભાવને છોડ્યો છે. પાણીની અવસ્થા, પર્યાય, હાલત એણે નિર્મળ ક્ષણિક સ્વભાવને છોડ્યો છે અને એમાં મલિનતા થઈ છે. પાણીની અવસ્થા જ્યારે મલિન થઈ છે ત્યારે પાણી સ્વભાવે સ્વચ્છ અને નિર્મળ 100% રહેલું છે. આવા આવા કારણે ફટકડી નાખતા પાણીની મલિન અવસ્થાનો અભાવ થાય છે અને પાણીની સ્વચ્છ અવસ્થાનો પ્રાદુર્ભાવ થાય છે, પ્રગટતા થાય છે. એમાં આત્મા એના બે પડખા છે. એક વર્તમાન પડખામાં પરના આશ્રે લક્ષે મમત્વના ભાવ થાય છે, મોહ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુષકવેદ એવા એવા અનેક પ્રકારના વિકારો પર્યાયમાં વિપરીત ભાવો થાય છે. પર્યાયમાં વિપરીત ભાવ બિલકુલ ન થતા હોત તો એની દશા પરમાત્મા રૂપ હોત, તો સંસાર જ ન હોત. સંસાર દશામાં જીવની અવસ્થામાં રાગ દ્વેષ મોહ મમત્વના ભાવ છે ખરા, પણ એ મમત્વ એ પરિણામ દુઃખદાયક છે, એની નિવૃત્તિ કેમ થાય? એવો શિષ્યનો પ્રશ્ન છે. પરિણામમાં રાગ દ્વેષ મોહ મમતાનો સ્વીકાર કરીને એનું દુઃખ હું ભોગવી રહ્યો છું, એનો સ્વીકાર કરીને પછી હવે પૂછે છે કે આ દુઃખદાયક ભાવ શું અમારે કાયમ માટે દુઃખી જ રહેવું હશે, થવું હશે? શું અમારે કાયમ માટે નોકરી જ કરવાનું લખાયેલું હશે ભાગમાં? એમ કોઈને વિચાર આવે, એ તો પુણ્યાધીન છે, એ પુરુષાર્થાધીન નથી. પણ ધર્મ તો પુરુષાર્થાધીન છે, સંયોગ પુણ્યાધીન છે, અને સ્વભાવ ધર્મ પુરુષાર્થાધીન છે. પુરુષાર્થથી લક્ષ્મી સંયોગ નથી મળતા, એ તો પુણ્યના નિમિત્તે મળે છે. અને ધર્મ તો પુરુષાર્થથી થાય છે. એ ધર્મ કેમ થાય એની વાત એને ખરેખર સાંભળવાય મળતી નથી. તો એ વિચાર ક્યારે કરે, નિર્ણય ક્યારે કરે, અને આત્માનો અનુભવ ક્યારે કરે? આત્માનો નકશો હાથમાં આવતો નથી. નકશો આવે તો જુએ કે આમાં આપણે કઈ બાજુથી જઈએ તો આત્મામાં ઘૂસી જવાય અને રાગથી છૂટી જવાય. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષાર્થ બે પ્રકારના છે, એક ઊંધો પુરુષાર્થ અને એક સવળો પુરુષાર્થ. પુરુષાર્થ બે પ્રકારના છે, અને પુરુષાર્થ કરવાનું ક્ષેત્ર ક્યાં છે? આત્મા કયા ક્ષેત્રમાં પુરુષાર્થ કરી શકે અને આત્મા કયા ક્ષેત્રમાં પુરુષાર્થ ના કરી શકે? ક્ષેત્ર સમજાણું ને, હદ, એની હદ મર્યાદા, કે આત્મા છે એ પોતાના સ્વભાવને ભૂલી અને ઊંધો પુરુષાર્થ કરે તો માત્ર પોતાના ક્ષેત્રમાં કરે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ. એ ઊંધો પુરુષાર્થ કરે તો અજ્ઞાન ભાવે રાગની ઉત્પત્તિ થાય, પણ એનો પુરુષાર્થ બાહ્ય પદાર્થમાં કાંઈ કામ કરે, હરામ 100% વાત જૂઠી છે. ઉભાર ઊંધો પુરુષાર્થ કરે છે. કયો ઊંધો પુરુષાર્થ કર્યો? કે આ જે ઘડો બનવાનો કાળ છે માટીમાંથી, એની પોતાની ઉપસ્થિતિ હાજર દેખીને એ ઉપાદાનથી ઘડાની અવસ્થા થવા કાળે થાય છે, એ કાળે કુંભાર ઉભો છે એ અભિમાન કરે છે કે ઘડો કરનાર હું છું, તો એનો પુરુષાર્થ એના દ્રવ્યક્ષેત્ર કાળભાવ છોડીને માટી સુધી જતો નથી. કેમ કે માટીના દ્રવ્યક્ષેત્ર કાળભાવ ભિન્ન છે, એના પ્રદેશો ભિન્ન અને આત્માના પ્રદેશો, પ્રદેશો એટલે ક્ષેત્ર. એ જીવ ઊંધો પુરુષાર્થ કરે તો એની મર્યાદા કેટલી? કે અજ્ઞાન ભાવે રાગ દ્વેષ મોહ કરે અને દુઃખને ભોગવે, એટલી એની પુરુષાર્થની મર્યાદા. પણ એનો પુરુષાર્થ આગળ વધીને કોઈ બહાર પદાર્થને પરિણમાવે કે પુરુષાર્થથી હાથ ઊંચો નીચો કરી શકે, એની મર્યાદા જ નથી. हाँ हाथ ऊंचो नीचो हूँ करी सकू छू एवं अभिमान करे ये अभिमान विकारी परिणाम छे ये विपरीत मान्यता छे ये विपरीत मान्यता करे तो ये एना क्षेत्र में करे घालमेल पण बाहर बीजा पदार्थों में आत्मा नु क्षेत्र छोड़ी ने जड़ कर्मना क्षेत्र में आत्मा जाए देह में आत्मा जाए देह थी बार रोटली दार साग भात करे ये एना क्षेत्र ने हरिया मर्यादा बाहर छे कोई आज सुधी कुंभारे घड़ो कीरो नथी अने कोई माताए रोटली करी नथी हा एने कर्यु छे शू अभिमान कर्यु छे अभिमान करवानी एनी हद छे अज्ञान भावे करे तो शू करे ए पुरुषार्थ ऊंधो करे छे संकल्प ने विकल्प क्या करे तो एना क्षेत्र में रहीने करता कर्मनी मर्यादा छे अज्ञान भावे आत्मा करता बने अने अज्ञान जन्य राग द्वेष मोहना परिणाम एनु कर्मनाम कार्य बने एम पोताना क्षेत्र में ज ए लक्ष्मण रेखा छे एक क्षेत्र नी बार आत्मा कदी कोई पण आत्मा अज्ञानी हो के ज्ञानी हो पोताना क्षेत्र माथी छोड़ी ने बार स्वचतुष्माथी परचतुष्मा जाए एम त्रण काले बनतो नथी ए पुरुषार्थ करे तो ऊंधो पुरुषार्थ करे के हूँ आम करी नाखू हूँ आम करी नाखू आनु आम करू अहिया जाऊ छे अहिया पूछू छे आम करू छे ई कर्तृत्व बुद्धि नो ऊंधो पुरुषार्थ करे तो संकल्प ने विकल्प करे संकल्प ने विकल्प एना क्षेत्र में थाय छे संकल्प ने विकल्प बार क्षेत्र में थता नथी एना पर्याय ना क्षेत्र में थाय छे तो एनु फल ए दुख भोगवे छे ए ऊंधो पुरुषार्थ छे हवे जो ये आत्मा सवळो पुरुषार्थ पण करी शके छे के राग द्वेष मोह नु कर्तव्य कार्य विभाव भाव छे मारो स्वभाव नथी मारो स्वभाव तो मारा आत्मा ने जानी ने एमा ठरी जाऊं के जेथी करीने मने शांति नु अनुभव थाय ये सवळो पुरुषार्थ छे श्रीमदे पण कह्यु छे करो सत्य पुरुषार्थ सत्य पुरुषार्थ एटले सम्यक पुरुषार्थ सम्यक पुरुषार्थ एटले जेवो आत्मा नो स्वभाव छे एवा स्वभाव नी रचना जेना द्वारा थाय एवा वीर्य गुण ने पुरुषार्थ कहेवामां आवे छे आत्मा मां एक आत्मबल वीर्य नाम नो गुण छे अने एनु कार्य स्वभाव नी रचना करवी ज्ञान नी दर्शन नी चारित्र नी सुख नी वितरागता नी एवी साम्य परिणाम नी विषम परिणाम ने छोड़ी ने साम्य परिणाम नी रचना करवी ए सत्य पुरुषार्थ छे अने ए पोताना क्षेत्र मां पोते करी शके छे पण ऊंधो पुरुषार्थ करे तो मात्र मिथ्या दर्शन ना चारित्र ना ज परिणाम करी शके पण जड़ कर्म ने करे अने शरीर ने करे अने बाहे ना काम करे ए त्रण काळ त्रण लोक मां वस्तु ना स्वरूप मां नथी ये अज्ञानी ना घर नी बधी वातो छे कल्पना नी ए वात स्वरूप एवुं नथी अने एक कारणे अभिमान करे छे ऊंधो पुरुषार्थ करी शकुं छुं एवी मिथ्या मान्यता करे छे हाथ ने हलावी शकुं छुं एवी मिथ्या मान्यता करी शके पण मिथ्या मान्यता ए पण करे अने हाथ ने पण हलावे एम त्रण काळ मां बनतुं नथी कुंभार अभिमान करी शके કે આ ઘડાની અવસ્થાનો કરનારો હું છું એમ મિથ્યા અભિમાન કરી શકે મિથ્યા પુરુષાર્થથી પણ એ ઘડાને બનાવી શકે ત્રણ કાળ ત્રણ લોકમાં એ વસ્તુ સ્થિતિમાં છે નહીં જીવો નિમિત્તથી જુએ છે જ્ઞાનીઓ ઉપાદાનથી જુએ છે શું ઉપાદાન ને શું નિમિત્ત જ્ઞાની ધર્માત્માઓ વસ્તુના પદાર્થના સ્વભાવથી જુએ છે ઉપાદાનથી જુએ છે અજ્ઞાની પ્રાણીઓ નિમિત્તથી જુએ છે એટલે એને બે દ્રવ્ય વચ્ચે કંઈ કરતા કર્મ સંબંધની ભ્રાંતિ થઈ જાય છે ઉપાદાન શું ને નિમિત્ત શું કે માટી છે તે ઉપાદાન છે અને એની અવસ્થા પ્રગટ થાય છે ઘડાની એ ઉપાદાન સ્વશક્તિથી થાય છે એના સ્વભાવથી ઘટની અવસ્થા થાય છે એ માટી આદિ મધ્ય અંતમાં પરણવીને ઘટ રૂપે પરણમે છે. કુંભાર બિલકુલ એમાં પ્રવેશ કરી શકતો નથી. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, કુંભારના આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન છે. કુંભાર નિમિત્ત છે અને માટી ઉપાદાન છે. કાર્ય ઉપાદાનથી થાય, કાર્ય નિમિત્તથી ત્રણ કાળમાં થઈ શકે નહીં. કારણ અનુવિધાયી કાર્યાણી, કારણ અનુવિધાયી કાર્યાણી, કારણને અનુસરીને કાર્ય થાય છે. કારણ એટલે માટી, એ માટીમાં અંતર્ગર્ભિત શક્તિ ઘટ થવાની પર્યાયની લાયકાત હતી, એના સ્વકાળે પ્રગટ થાય છે. કારણ અનુવિધાયી કાર્યાણી, કારણ જેવું છે તેવું જ કાર્ય પ્રગટ થાય છે. પણ કુંભાર નિમિત્ત છે, એ નિમિત્તથી ઘટની અવસ્થા થાય છે એમ વસ્તુના સ્વભાવમાં નથી. એ અજ્ઞાની માને છે. અજ્ઞાની કેમ માને છે? કે એને માટી ઉપર નજર નથી, એની નજર કુંભાર ઉપર છે કે કુંભાર આવ્યો માટે ઘડાની અવસ્થા થઈ, કર્મનો ઉદય આવ્યો માટે ક્રોધ થયો. કર્મના ઉદયથી ક્રોધ નથી થતો, એ પોતાના સ્વભાવને ભૂલીને અજ્ઞાન ભાવે ક્રોધ કરે છે ત્યારે થાય છે. કર્મ એનો કરતા નથી, કર્મ નિમિત્ત માત્ર છે. કર્મને નિમિત્ત કહેવાય અને ક્રોધની અવસ્થા પ્રગટ થઈ એ ઉપાદાન પોતાની સ્વશક્તિથી થઈ છે. શું ઉપાદાન, શું નિમિત્ત, શું નિશ્ચય, શું વ્યવહાર, શું નવ તત્વ, શું હેય, શું ઉપાદેય, શું ગ્રેય, બહુ થોડું છે. પણ થોડા સમજવાનો પ્રયત્ન નહીં. આ જેમાં શાશ્વત સુખ મળે એના માટે કલાક બે કલાક દિવસના ન મળે અને આઠ આઠ દસ દસ કલાક આ સંયોગની પાછળ પ્રાપ્ત કરવાને માટે, પ્રાપ્ત તો થાય છે એને રાગ પ્રાપ્ત થાય છે. પૈસો તો કોઈને પ્રાપ્ત થતો, પૈસો કોઈની પાસે આવતો નથી. પૈસો મારો એવી મમતા આવે છે અને મમતાને લઈને જાય છે બીજા ભાવમાં. પણ પૈસો લઈને જતો, પૈસો જો એનો હોય તો પૈસો સાથે જવો જોઈએ. પણ એની સાથે શું થાય છે? આ પૈસા મારા છે, મકાન મારું છે, એવી મમતા લઈને અજ્ઞાન ભાવે જાય છે. અને જ્ઞાની ધર્માત્મા જગતના કોઈ પદાર્થ મારા નથી, મારું તો એ જ્ઞાન છે એમ નિર્મમત્વ ભાવે પરિણમતો, વિતરાગ ભાવે પરિણમતો, એ વિતરાગ ભાવ સાથે લઈને જાય છે વિગ્રહગતિમાં. આ વિગ્રહગતિ એને કહેવાય કે અહીંથી જયારે શરીર છૂટે ત્યારે ત્રણ સમયની અંદર એ બીજા ભાવમાં જ્યાં ઉપજવાનો હોય ત્યાં ઉપજી જાય, એને વિગ્રહગતિ કહેવાય. વિગ્રહગતિમાં એને બે શરીર હોય, કાર્મણ શરીર ને તેજસ. આ ઉદારી શરીર અહીંયા પડ્યું રહીએ, પણ કઈ અભ્યાસ નહીં કોઈ જાતનો. અને એમાં આ લંડન, હા હા હા, સતની વાત સાંભળવા ન મળે, કેદી વિચારે, કેદી નિર્ણય કરે ને કેદી અનુભવ કરે. આત્માનો નકશો હાથમાં ના આવે, નકશો હાથમાં આવે તો ખબર પડે કે આપણે અહીંથી અહીંયા જવું ને અહીંથી અહીંયા જવું ને અહીંથી છેવટ આત્મામાં જવું. પણ આત્માનો નકશો ન મળે. નકશા તો છે પણ એ નકશાને ખરીદે કરતો નથી અને એને જોતોય નથી. તો રસ્તો મળી જાય ને. નિમિત્ત અને ઉપાદાન એ વસ્તુ ખાસ સમજવા જેવી છે. અનાદિકાળથી જીવને કરતા બુદ્ધિ છે. આનાથી આ થાય ને આનાથી આ થાય, આ હોય તો આ થાય ને આ ન હોય તો આ ન થાય એમ એ સંયોગથી જુએ છે. પણ એના સ્વભાવથી જોતો નથી. માટીના સ્વભાવથી જુએ તો માટી પોતે આદિ મધ્યંતમાં પરણમતી 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 ઘટ રૂપે પરણી જાય છે. પણ કુંભાર ઉપર નજર છે જેને, માટીના સ્વભાવને જોતો નથી, સંયોગને જુએ છે. સંયોગાધીન દ્રષ્ટિવાળો જીવ નિમિત્તને જુએ છે કે કુંભાર હતો તો ઘડો થયો. એમ બધા પદાર્થોની અંદર જો એક પદાર્થ બીજા પદાર્થ નો કરતા હોય તો બીજા પદાર્થ માટે ત્રીજો પદાર્થ કરતા જોઈએ, અને ત્રીજા પદાર્થના પરિણમન માટે ચોથો પદાર્થ કરતા જોઈએ. એમ એક પદાર્થ બીજા પદાર્થને આધીન, બીજો પદાર્થ ત્રીજા પદાર્થને આધીન, તો અનવસ્થા નામનો મોટો દોષ ઉભો થઈ જાય. શું અનવસ્થા એ ખબર નહીં કઈ. ન્યાય સમજાય છે કે એક ઘડો થાય એ કુંભારથી થાય, તો ઘડાના પરિણામ કરવા માટે બીજો કોઈ પદાર્થ જોઈએ, અને એ ત્રીજો પદાર્થ ના પરિણમન માટે ચોથો પદાર્થ જોઈએ, તો બધા પદાર્થો પરાધીન થઈ જાય અને એનો છેડો ક્યાંય આવે નહીં. એને અનવસ્થા નામનો દોષ કહેવામાં આવે છે. મોટો દોષ લાગે એમાં, એમાં અધર્મ બુદ્ધિ થાય છે, ધર્મની પ્રગટતા થતી નથી. એમ નિશ્ચયને વ્યવહાર. નિશ્ચય કોને કહેવાય? કે યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. ઘડો થાય છે, માટીમાંથી થાય છે, એ નિશ્ચયને નું કથન છે, અને નિમિત્ત દેખીને કુંભારે ઘડો કર્યો એ ઉપચારનું કથન છે. યથાર્થનું નામ નિશ્ચય ને ઉપચારનું નામ વ્યવહાર. કે કુંભારથી ઘડો થયો એવો જે ઉપચાર આવ્યો એને વ્યવહાર કહેવામાં આવે છે. આવું સ્વરૂપ, નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, છ દ્રવ્ય, નવ તત્વ શું, કર્તા કર્મ શું, જ્ઞાતાગ્નિ શું છે, તો થોડુંક પણ સમજવાની જિજ્ઞાસા રાખવી જોઈએ. એના નાના નાના પુસ્તકો પણ બહાર પડી ગયા છે શબ્દકોશ માટે. ઘણા બહેનો ભાઈઓ કહે છે કે અમને દ્રવ્ય ગુણ અને પર્યાયના નામ પણ નવા લાગે છે. મને દ્રવ્ય ગુણ પર્યાયના નામ નવા લાગે, ઉપાદાન શું, નિમિત્ત, અમે નામ કોઈ દી સાંભળ્યા નથી, એનું સ્વરૂપ શું? ભાઈ, જો જિજ્ઞાસા હોય તો એને માટે જૈન સિદ્ધાંત પ્રવેશિકા નામનું એક નાનું પુસ્તિકા છે, એની અંદર બધો ખુલાસો છે. એક એક શબ્દની વ્યાખ્યા શું એનો બધો ખુલાસો રહેલો છે. એ અભ્યાસ કરવો જોઈએ, થોડોક અડધો કલાક કલાક બેસીને કોઈની પાસે શીખવું જોઈએ, કા પોતે વાંચે તો એ સમજાય એવું છે. એમાં પરાધીનતા નહીં, પોતે એક વખત, બે વખત, ત્રણ વખત વાંચે ઘરે મનનપૂર્વક તો એને બધું સમજાય એમ છે. એમાં દાખલો પણ આપ્યા હોય માટે અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે. શિષ્યનો પ્રશ્ન છે, પ્રભુ પરિણામમાં મમતા, મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ સમયે સમયે થયા જ કરે છે. વિકૃત ભાવ, પુણ્યને પાપ, દુઃખદાયક ભાવ અટકતા જ નથી, અને એનું દુઃખ હું ભોગવું છું. પ્રભુ, એ દુઃખના નાશનો ઉપાય શું? કે સાંભળ, તારા પરિણામમાં મમતા થાય છે અમને ખબર છે, અને એનાથી તું દુઃખી થઈ રહ્યો છો એ પણ અમને ખબર છે, અને એના નાશનો ઉપાય પણ અમે જાણીએ છીએ. એ ઉપાય તને બતાવીએ છીએ કે પરિણામ ઉપરથી લક્ષ છોડી દે. પરિણામ છે એનો સ્વીકાર કર્યો, હવે પરિણામ ઉપરથી લક્ષ છોડી દે. આત્મામાં બે પડખાં છે, એમાં વર્તમાન એક ચાલતો પરિણામનું પડખું, પર્યાયનું, દશાનું, હાલતનું અહીંયા જ જોયા કરે છે, પણ આ બાજુ જોતો નથી. એમ કે છે કે તું અહીંયા જો, હવે તું અહીંયા જો, અહીંયા જોઈને પાછો અહીંયા જો, અહીંયા જોઈને પાછો અહીંયા જોઈને અહીંયા આમ કરી દે. કે ભગવાન આત્મા નિર્મમત્વ છે, મારો દ્રવ્ય પરમાત્મા સ્વભાવ મમતાથી રહિત છે. પરિણામમાં મમતા છે ત્યારે જીવ તત્વ મમત્વ રહિત છે. આશ્રવ તત્વમાં મમતા છે ને જીવ તત્વમાં મમતા નથી, મમત્વ રહી જીવ તત્વ છે. આવી જીવ તત્વને આશ્રવ તત્વની જુદાય જ્યારે જાણે ત્યારે એકતા બુદ્ધિ તૂટે ને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય અને આત્માનો અનુભવ થાય, અને પરિણામમાં જે મમતા હતા પરિણામ, એ પરિણામમાં નિર્મમત્વ પ્રગટ થાય. દ્રવ્ય સ્વભાવ નિર્મમત્વ છે, એનું અવલંબન લેતા, શુદ્ધનું અવલંબન લેતા પરિણામમાં અશુદ્ધ પરિણામનો નાશ થઈ જાય, પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય, પરિણામમાં નિર્મમત્વ દશા પ્રગટ થાય, વિતરાગી દશા. એક આત્મા એના બે પડખા, આહા, જો બે પડખા ન હોય તો નવ તત્વ ની સિદ્ધિ ન થાય, બે પડખા ન હોય તો સંસાર ને મોક્ષ ની સિદ્ધિ ન થાય. બે પડખા વાળો એક આત્મ પદાર્થ છે, એમાં એક પડખું પલટતું નાશવાન છે, કર્મ સાપેક્ષ છે, અને બીજું પડખું નિત્ય ધ્રુવ ટકતું અને નિરપેક્ષ છે, એ શુદ્ધ છે. વર્તમાન પડખું પર્યાયનું અશુદ્ધ છે, દ્રવ્યનું પડખું નિર્મમત્વ છે, પર્યાયમાં મમતા છે. હવે પર્યાયમાં મમતાનો અભાવ કેમ થાય? કે હું દ્રવ્ય સ્વભાવે નિર્મમત્વ છું એનું અવલંબન લેતા, એમાં એકાગ્ર થતા, ઉપયોગને એમાં જોડતા, એનું ધ્યાન કરતા, ધર્મ ધ્યાન પ્રગટ થઈને મમતાનો અભાવ થાય છે, અને મમત્વના જીગાએ નિર્મમત્વ વિતરાગી પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. ચાર બોલે આત્માનું સ્વરૂપ પરમે છે. એક છું, શુદ્ધ છું, નિર્મમ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. વર્તમાનમાં જ્ઞાન દર્શનની અલ્પજ્ઞ અવસ્થા છે ખરી, પર્યાયમાં હાલતમાં જ્ઞાન ક્ષોભ સંભાવે છે એટલે અલ્પ ઉઘાડ છે, જાણવું દેખવું પૂરું પ્રગટ થયું નથી. જેમ કેવળી પરમાત્માને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દર્શન ઉપયોગ પ્રગટ થઈ ગયો છે, એવો છદ્મસ્થને, સંસારી જીવોને, અજ્ઞાની જીવોને એ પ્રકારની ઉઘાડની દશા નથી. એની દશામાં થોડું જાણવું ને દેખવું એટલો ઉઘાડ છે ખરો. એ અપૂર્ણતા જ્ઞાન અને દર્શનની અપૂર્ણતા પર્યાયમાં, દશામાં, હાલતમાં છે ખરી, પણ એ પડખાને ગૌણ કરીને, એ પડખાનું લક્ષ છોડીને, જ્યારે આત્મા આત્માના સ્વભાવ તરફ જુએ છે ત્યારે હું તો જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. એવું જ્યારે જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે, ત્યારે તેને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આનંદનો અનુભવ થાય છે. છોડી દેવું, છૂટતું નથી દેવું, કોણ છોડાવે? બીજો કોઈ છોડાવે? એમાં એ પ્રેમ છે ને, એ પડખામાં, એ પડખામાં પ્રેમ ચડ્યો છે ને, એ પડખાનો મહિમા છે. એને ત્રિકાળી સામાન્ય ભગવાન આત્માનો મહિમા આવતો નથી. પુંજ ને પુંજના ફળમાં પ્રેમ વાળો, પ્રીતિ વાળો વ્યભિચારી છે, કસાયનો સંગ કરે છે, દુખી થાય છે. પ્રેમ છોડી દે, પુંજ ને પુંજના ફળ અને પ્રીતિ રૂચિ પ્રેમ એનો મહિમા છોડી દે, એમાં કાંઈ નથી. એ દુઃખના ભાવો છે, એ દુઃખદાયક ભાવો છે. તારો સ્વભાવ પૂર્ણાનંદની મૂર્તિ અંદર જ્ઞાન ને આનંદ ચૈતન્ય સ્વભાવથી બિરાજમાન છે. ચિદ ઘન આત્મા છે, આત્મા ચિદ રૂપ છે, આત્મા ચિદ ઘન ચિદ રૂપ છે, જ્ઞાન એનું રૂપ છે. ઓમ શુદ્ધ ચિદરૂપોહમ, હું તો એક ચિદરૂપ આત્મા છું. હું તો એ જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ આત્મા છું. ક્યારે વિચારવું કે વર્તમાનમાં જ્ઞાનની અલ્પજ્ઞ અવસ્થા છે ત્યારે, પણ અલ્પજ્ઞ અવસ્થા છે એ પૂર્ણ નથી, પર્યાયમાં અપૂર્ણતા છે. એ પર્યાયની અપૂર્ણતા રૂપ વાળું જે જ્ઞાન, એ પોતાના ભાવને લક્ષમાંથી છોડીને દ્રેય સ્વભાવથી વિચારે છે કે હું તો જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. જ્ઞાન દર્શનથી પૂર્ણ છું તે સ્વભાવમાં રહેતો, આવો જે મારો સ્વભાવ છે ત્રિકાળી સામાન, એમાં રહેતો, એનું લક્ષ કરતો, એમાં લીન થતો, લીન થાય ચારિત્ર. લક્ષ કરવું તે સમ્યક દર્શન ને જ્ઞાન, એમાં લીનતા કરવી એનું નામ ચારિત્ર છે. તે સ્વભાવમાં રહેતો, વિભાવથી ખસતો અને સ્વભાવમાં રહેતો, વિભાવથી બુદ્ધિ ખસેડે છે, વિભાવ ઉપર પ્રેમ હતો, પુણ્યને પુણ્યના ફળ ઉપર પ્રીતિને રૂચિ હતી, એ છોડીને ભગવાન આત્માની રૂચિને પ્રેમને મહિમા લાગે છે, ત્યારે સંસારનો અંત આવશે. બાકી પુણ્ય ને પુણ્યના ફળમાં રૂચિમાં રાચે છે જગતના જીવો. અજ્ઞાની કહે છે કે આ ગાંડા પાગલ છે બધા. જ્ઞાની અજ્ઞાની ને પાગલ કે અને અજ્ઞાની જ્ઞાની ને પાગલ કે કુંભાર થી ઘડો થતો નથી પાગલ લાગે જ કે અજ્ઞાની એમ કે અજ્ઞાની જ્ઞાની ને પાગલ કે એ તો અનાદિનું છે, આ કઈ નવું નથી, આ તો અનાદિ કાળ થી ચાલ્યું આવે છે. પણ જ્ઞાની ને એ અજ્ઞાની પાગલ કે ને તો પણ એને એના પ્રત્યે દ્વેષ આવતો નથી, કરુણા આવે છે. એને ખબર નથી ને, એને સ્વભાવની ખબર નથી ને, વસ્તુ સ્વભાવ શું એ જાણતો નથી ને, એટલે કહે છે એ પણ ભગવાન સ્વભાવે છે. આજે ભૂલો છે ને કાલ પરમાત્મા પણ થઈ જા, એમ જાણીને એના પ્રત્યે કરુણા છે. જ્ઞાનીને કોઈ પ્રત્યે દ્વેષ હોતો નથી, એના વિરોધીઓ પ્રત્યે દ્વેષ હોતો નથી. આહા, વિરોધી કોણ? વિરોધી તો રાગદ્વેષના પરિણામે વિરોધી તત્વ છે, બીજો કોઈ વિરોધી આ જગતમાં કોઈ કોઈનો વિરોધ કરનાર નથી. દુશ્મન હોય તો રાગાદી પરિણામ છે, એનો જો મિત્ર હોય તો વિતરાગી પર્યાય એનો મિત્ર છે. બાકી જગતમાં કોઈ મિત્ર નથી ને કોઈ દુશ્મન નથી, એમ જ્ઞાની જાણતો આત્માનું ઓલમન લેતો સ્વભાવમાં ઠરતો અલ્પકાળે પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે સ્વભાવમાં રહેતો તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો. આહા હા, જે રાગમાં લીનતા હતી, લીન તો ક્યાંક ને ક્યાંક રહે, કાં રાગમાં લીન હોય અને કાં સ્વભાવમાં લીન હોય, કાં વિભાવમાં રત હોય કાં સ્વભાવમાં રત હોય, તો લીન રહેતો થકો હું આ ક્રોધાદી સર્વાશ્રવોને ક્ષય પમાડું છું એમ વિચારીને નિર્ણય કરીને એ આત્મા પ્રયોગ કરે છે. પેલા થિયરી જાણે છે, થિયરી જાણ્યા પછી પ્રેક્ટિકલ કરે છે, ત્યારે એને આત્માનો અનુભવ થાય છે. એકલા સાંભળવાથી, એકલા વાંચવાથી, એકલા ધારણા કરવાથી કઈ આત્માનો અનુભવ થઈ શકતો નથી. એમ તો 11 અંગ સુધી ભણી જાય જીવ, એમાં કઈ નથી, તો અજ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. હે, 11 અંગ એટલે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં 12 અંગ આવે છે, અને ગણધર ભગવાન અંતર્મૂર્તમાં એ દ્રવ્ય શ્રુતની રચના કરે છે. એમાં લાખો કરોડો અબજો શ્લોકો હોય છે, 12 અંગની અંદર લાખો કરોડો અબજો શ્લોકો હોય છે. એ શ્લોકો કંઠસ્થ થઈ જાય છે. સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળી ગૌતમ ગણધરે 2 ઘડીની અંદર એવી ધારણા શક્તિ હોય છે કે 12 અંગનો ઉઘાડ એને દ્રવ્યશ્રુતનું જ્ઞાન થાય છે. ધારણા પહેલાના કાળમાં ધારણા હતી, શાસ્ત્ર નહોતા. પછી જેમ જેમ સ્મરણ શક્તિ ઘટતી ગઈ તેમ તેમ આચાર્ય ભગવાનને ખ્યાલ આવ્યો કે હવે સ્મરણ શક્તિ ઘટતી જાય છે એટલે તાળપત્રો ઉપર શાસ્ત્ર લખવાના શરૂ થયા. તાળપત્રો પણ અત્યારે છે, 2000 વર્ષ પહેલાના તાળપત્રો પણ અત્યારે છે. ગિરનાર ઉપર એક દર્શન આચાર્ય થઈ ગયા છે જેણે સઠખંડ ગામની રચના કરી છે. સઠખંડ આગમ એ આગમ છે મોટા, જબરજસ્ત, એના ઘણા મોટા શાસ્ત્રોનો વોલ્યુમ છે. એ દર્શન આચાર્ય ભગવાન ગિરનાર ઉપર ચંદ્રગુફા છે ત્યાં ધ્યાનમાં મગ્ન હતા, ધ્યાનમાં મસ્ત હતા. એને પોતાનું આયુષ્ય હવે અલ્પકાળમાં પૂર્ણ થશે એવો ખ્યાલ આવ્યો, એટલે કોઈ શ્રાવકને વાત કરી અને શ્રાવકે દક્ષિણમાં માણસ મોકલા અને 2 સાધુ ત્યાંથી આવે છે એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ત્યારે એ આવ્યા વિનયપૂર્વક, નમસ્કાર કરતા ભૂતબળી અને પુષ્પદંત 2 આચાર્ય આવે છે ત્યાંથી દક્ષિણમાંથી, અને એને એક મંત્ર આપે છે બેને જુદા જુદા. એ મંત્રમાં કોઈને મંત્રમાં અધિક લખી દીધું ને બીજાને ઓછું લખ્યું, એટલે કે આની સાધના તમે કરો અને સાધના કરીને આવો એટલે મારી પાસે જ્ઞાન છે એ તમને આપું, એની પરીક્ષા કરવા કે આ ઝીલી શકે એમ છે કે નહીં. ત્યારે ત્રણ ઉપવાસ કરીને એમને મંત્રની સાધના કરી ત્યારે કુરૂપના દેવ આવ્યા. એકદમ દાંત મોટા અને કાન મોટા અને પૂંછડું ને સિંગડા ને એવા દેવ આવ્યા, હાજર થયા. તો કે આ દેવ શાસન દેવતા નથી. પછી એણે મંત્ર પોતે સુધારો ધારો કર્યો. ગુરુ પાસે ન ગયા, મંત્રમાં હિનાધિક માત્રા હતી એ માત્રા ઠીક કરી અને પાછા મંત્રની સાધના કરી અને શાસન દેવ હાજર થયા. ત્યાર પછી દર્શન આચાર્ય ભગવાન પાસે જાય છે અને એ સામે બેઠા બેસે છે અને હજારો લાખો શ્લોક દર્શન આચાર્ય ભગવાન મોઢેથી બોલે છે અને આ શ્રવણ કરે છે, ગ્રહણ કરી લે ધારણામાં. ત્યાં સુધી તો હજી મુખપાઠ હતો, ત્યાં સુધી લિપિ નહોતી. શાસ્ત્ર ઉપર તાલપત્ર ઉપર શાસ્ત્ર લખાણા નહોતા. એ ગિરનાર ઉપરથી જયારે જાય છે દક્ષિણમાં ત્યારે વચ્ચે અંકલેશ્વર આવે છે ભરૂચ પાસે. ત્યાં એ મુનિરાજ પહોંચે છે ભાઈ અને એમને વિચાર આવે છે કે હવે આ ધારણા શક્તિ ક્રમે ક્રમે ઘટતી જશે, આપણે આને તાલપત્ર ઉપર લખી નાખીએ. એટલે ત્યાં શાસ્ત્રોની રચના થાય છે અને શાસ્ત્રો લખે છે. એ કુંદકુંદાચાર્ય ભગવાન 2000 વર્ષ થયા પહેલા, એના પહેલા દર્શન આચાર્ય થયા છે, એના શાસ્ત્રો પણ અત્યારે વિદ્યમાન છે તાલપત્ર ઉપર, મૂળ બદ્રીમાં રહેલા છે. એ બધા નકશા છે, આત્મામાં ક્યાં જવું એના નકશા. આ જયેશ ને રાજેશ આપણો આમ નકશો જુએ. મેં કહ્યું તો પૂછતો ખરો ભાઈ આમાં ક્યાં જવું છે, તો કે પૂછવાની ભાઈ જરૂર નથી, આમાં નકશામાં બધું છે, કાંઈ પૂછવાની જરૂર નથી. હા, એમ કદાચ કોઈ કાળે જ્ઞાનીનો યોગ ન હોય, પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય તો આ નકશા બધા બનાવી ગયા છે. આત્માનું સ્વરૂપ શું ને ક્યાં જવું ને કેમાં ઠરવું એ બધું આમાં લખેલું છે, પણ એ નકશો ઉગાડવાની ફુરસદ. હા 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 હા, કોઈ રસ્તો બીજો નથી. આ જો આત્માની પ્રાપ્તિ કરવી હોય ને દુઃખથી છૂટવું હોય તો આ એક જ રસ્તો છે, આત્માનું અવલંબન, ધર્મનું શરણ, કોઈ બીજું જગતમાં શરણ નથી. આ હા હા, કરોડો અબજો રૂપિયા પીડાડીએ છે અને તરફડિયા મારીને જાયો, તરફડિયા એવો રોગ આવે આખરો, કોઈ બચાવી શકે નહીં કે ભાઈ ઢગલો કરો. આ પૈસાનો ઢગલો કરે, હુના ચાંદીના ઢગલા કરે તો પણ કોઈ બચાવી શકે નહીં, ફટ આયુષ છૂટી જાય છે. કોઈ શરણ આ જગતમાં નથી, શરણ હોય તો પોતાનો શુદ્ધાત્મા શરણ છે, એનું અવલંબન લેતા દુઃખ ટળે અને સુખની પ્રાપ્તિ થાય છે, બીજો કોઈ ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એટલો અભેદનો જે ભેદ, જે ભેદ અભેદને પ્રથિત કરે છે એટલો વ્યવહાર સંબંધ છે. શુભ ભાવ કરવો એ અજ્ઞાન છે, વ્યવહાર નથી. આ આ ક્રોધાદી સર્વાશ્રવોને ક્ષય પમાડું છું. ટીકા, હું આ આત્મા, ટીકા એટલે વિસ્તાર. 2000 વર્ષ પહેલા કુંદકુંદ આચાર્ય ભગવાન થયા, તેમણે પ્રાકૃતમાં આ શ્લોકની રચના કરી છે. એના પછી 1000 વર્ષ પછી, એટલે આજથી 1000 વર્ષ પૂર્વે એક સમર્થ આચાર્ય થઈ ગયા છે, જે અધ્યાત્મની મસ્તી પરિપૂર્ણ જેની છે અને જેને એટલા ન્યાયથી શાસ્ત્રોની રચના કરી છે કે જીવ મધ્યસ્થ થઈને જો વાંચે, મધ્યસ્થ થઈને સાંભળે તો એને અંતરમાંથી હા આવે એવી વાત છે. મધ્યસ્થ થવું જોઈએ, પોતાનો પક્ષ છોડવો જોઈએ. સાચું તે મારું, મારું તે સાચું એમ નહીં, સાચું તે મારું એમ એને જો થોડો ખુલ્લો રાખે મન તો એને આત્માની પ્રાપ્તિ થાય. બાકી પક્ષમાં પડી જાય આ કોઈ પક્ષપાતનો વિષય નથી, આ તો આત્માની વાત છે, આમાં કાંઈ કોઈ પક્ષની કે વાળાની વાત નથી, પદાર્થના સ્વરૂપની વાત છે, વિતરાગ વિજ્ઞાન છે. આ જડના વિજ્ઞાનની વાત તો રખડવા માટે છે, આ તો વિતરાગ વિજ્ઞાન છે કે જેનું અવલંબન લેતા આત્માને ભવનો અંત આવી જાય. ભવનો અંત કહો કે દુઃખનો અંત કહો, ભવ છે એ દુઃખરૂપ છે, ભવનો અંત કહો કે દુઃખનો અંત કહો એનો ઉપાય આમાં લીખો છે. એની ટીકા એટલે વિસ્તાર. અમરચંદ્ર આચાર્ય ભગવાન આત્મખ્યાતિ નામની ટીકા છે. એટલે આત્માની કેમ પ્રસિદ્ધિ થાય, આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ કેમ થાય અજ્ઞાની પ્રાણીઓને, એના માટેની શાસ્ત્ર રચના છે. ટીકા. હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્ માત્ર જ્યોતિ અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવપણાને લીધે એક છું. આહા, 24 કલાકમાં આત્મા યાદ આવે નહીં, 8 દિવસ યાદ ના આવે, મહિનો થાય, 6 મહિના થાય, આત્મા યાદ જ ના આવે. આત્મા ભૂલાઈ ગયો છે. જેને યાદ કરવો જોઈએ એને સમયે સમયે ભૂલે છે, અને જેનું વિસ્મરણ કરવા જેવું છે, જેને યાદ કરવા જેવું નથી એને સમયે સમય યાદ કરે છે. નજર ક્યાં છે? બહારમાં. બહારમાં જોવે છે પણ અંતરમાં જોતો નથી. હું આ આત્મા પ્રત્યક્ષ પરોક્ષ એ મતિ શુદ્ધ જ્ઞાન છે. ભગવાન આત્મા તો ત્રણેય કાળ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ થવાનો જ એનો સ્વભાવ છે, પરોક્ષ રહેવાનો એનો મૂળ સ્વભાવ નથી. જે નજર કરે એને દર્શન આપે, જે નજર કરે એને દર્શન આપે, એવો એનો પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે. હું આ આત્મા, આ આત્માની વાત છે હો. પ્રત્યક્ષ પછી અખંડ, આ ખંડ જ્ઞાન તે હું નહીં, હું તો અનાદિ અખંડ એક વસ્તુ છું. અનંત ચિન્હ માત્ર જ્યોતિ, જે પરિણામ એક સમયની મર્યાદા વાળા અંત આવી જાય તે હું નહીં, હું તો અનાદિ અનંત. અનંત ચિન્હ માત્ર, અનંત બેહદ સામર્થ જ્ઞાન અને દર્શન એવા સામર્થ્ય ભરેલો હું આત્મા છું. અને અનાદિ અનંત પરિણામ સાદી શાંત છે, અને આત્મા અનાદિ અનંત છે. સંસાર અનાદિ શાંત, મોક્ષની અવસ્થા સાદી અનંત, અને આત્મા અનાદિ અનંત છે. આત્મા અનાદિ અનંત, સંસાર અનાદિ શાંત. અનાદિનો હોવા છતાં સંસારનો અભાવ થઈ જાય, અને મોક્ષ સાદી અનંત. મોક્ષની શરૂઆત થાય અને કોઈ કાળે અંત આવે નહીં, એને સાદી અનંત કહેવામાં આવે. અને ભગવાન આત્મા અનાદિ અનંત છે. અનાદિ અનંત આમાં શબ્દો છે, એના અર્થ થાય છે. અનાદિ અનંત આત્મા છે. અનાદિ અનંત એટલે કોઈ કાળે જેની ભૂતકાળમાં ઉત્પત્તિ થઈ નથી. એ 5 પ્રકારના પદાર્થો ભેગા મળે અને જીવની ઉત્પત્તિ થાય એ વાત 100% ખોટી છે. આ જૈન દર્શન ઉપર અનન્ય, જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી એ સમ્યક દર્શન થવાને પણ પાત્ર નથી. આ જે સર્વજ્ઞ ભગવાને પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે એવું સ્વરૂપ કોઈ કહી શકું નથી, કોઈ કહી શકે જ નહીં. માટે અનાદિ અનંત આત્મા, ભૂતકાળમાં કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી થઈ અને કોઈ વિયોગથી જેનો નાશ ન થાય એવો અનાદિ અનંત આત્મા છે. એ શ્રીમદ રાજચંદ્રજીમાં પણ આ વાત આવે છે. બધું એ જ્ઞાનીઓ તો બધી વાત કહી ગયા છે. અનાદિ અનંત જેની આદિ નથી અને જેનો અંત નથી, સંયોગની આદિ અને સંયોગનો અંત. આ મનુષ્ય પર્યાય મળી એની આદિ થઈ અને પછી આયુષ પૂરું થાય એટલે પાછો અંત. આદિ પણ ખરી સંયોગની અને અંત પણ ખરો. એમ 8 કર્મની અનાદિ છે પણ એનો અંત આવી જાય, એમ રાગ એની આદિ અને અંત. રાગ આવ્યો, ક્રોધ આવ્યો અને ક્રોધ ગયો, ક્રોધની આદિ અને ક્રોધનો અંત. પણ ક્રોધને જાણનાર જે આત્મા છે એનો કોઈ કાળે અંત આવતો નથી, તો અનાદિ અંત વસ્તુ છે. નિત્ય ઉદયરૂપ, નિત્ય પ્રગટ રૂપ છે ભગવાન આત્મા. દેખાતો નથી અમને. અરે ભાઈ, દેખતો નથી એટલે દેખાતો નથી. જો હોય તો કેમ દેખાય નહીં? એમ શ્રીમદમાં પણ 6 પ્રશ્ન કર્યા છે ઉત્તર, એમાં પણ આવ્યો છે. આ ઘટપટ દેખાય છે માટે છે, આત્મા મને દેખાતો નથી માટે નથી, એવા પ્રશ્નો ઘણા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 પદની ખુલાસા ઘણા છે એમાં. પણ તત્વના અભ્યાસ વિના એ શ્રીમદના હૃદયને પણ ઓળખી શકે નહીં. અનન્ય જૈન દર્શન ઉપર શ્રદ્ધા જોઈએ. જૈન દર્શન પરિપૂર્ણ દર્શન છે, બીજા કોઈ દર્શનમાં સમ્યક દર્શન થઈ શકે નહીં, ત્રણ કાળમાં ન થાય. ભગવાન આત્મા નિત્ય ઉદય રૂપ છે, નિત્ય પ્રગટ રૂપ છે, અનાદિ અનંત અને નિત્ય પ્રગટ રૂપ છે છે ને છે, એનો કોઈ દી નાશ ન થાય. નિત્ય ઉદય રૂપ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવપણાને લીધે એક છું. આ હા, શું કહે છે? આત્માનો સ્વભાવ વિશેષ જ્ઞાનથી ઘન ઘટ એ પરમાત્મા નિબળ એવો રહેલો છે, તે કારણે હું એક છું. આ અનેકપણું એ મારો સ્વભાવ નથી. ક્રોધ ને માન ને માયા ને લોભ ને દેવ પર્યાય ને મનુષ્ય પર્યાય એવી જે અનેકતા છે, એ અનેકતા એ મારો સ્વભાવ નથી, હું તો એક છું. એક હોવાનું કારણ વિજ્ઞાન ઘન સ્વભાવ મારો છે. અનાદિ અનંત છું, ચિન્મય મૂર્તિ છું, પ્રત્યક્ષ છું, અખંડ છું, નિત્ય ઉદય રૂપ હોવાને કારણે હું એક છું. આ એક ઉપર લક્ષ કર અને અનેકનું લક્ષ છોડી દે. અનેકનું અવલંબન છોડ અને એકનું અવલંબન, એકનું અવલંબન લેતા એકાગ્રતા થાય છે અને એકાગ્રતામાં ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે.